સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1883ના ભાદ્રવદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના અવતારને વિશે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત ઉપર કૃપાદૃષ્ટિ કરીને બોલતા હોવા જે ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષાઈ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી અને ઈર્ષાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારું ન કરે તો તે ભક્તિ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીજવાને અર્થે તથા કોઈકની ઈર્ષા એ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી અને ભગવાનની ભક્તિ કરતા થતાં કંઈક પોતાનો અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહીં. ભગવાનના ભક્તને ભગવાન રાજી કરવા માટે જ્યારે ભક્તિ કરવી ત્યારે કેવી કરવી એ મહારાજે બતાવે છે. બે વસ્તુનો ત્યાગ કરીને કરવી. કઈ બે વસ્તુ? તો કે એક તો ઈર્ષા અને બીજું જગત રીજવાનું તાન. આ બેનો ત્યાગ કરીને મહારાજ કે ભક્તિ કરવી. જગત રીજવાનું તાન હોય તો જગત જોવે ત્યાં સુધી કરે, કોઈ ભાળે નહીં તો બંધ કરી દે. કોઈક ભાળે તો હો માળા ફેરવે, કોઈ ન ભાળે તે કે ન ફેરવે. કારણ કે એને તાન જ જગત રીજવાનું છે. જગત મોટો કે એટલે કરે છે. મહારાજને દરબારોની ફીર નહોતો વડતાલ જતા, રસ્તામાં પેલો બાવો આંખી વીંચીને બેઠો હતો. મહારાજને કે મારા ઘડીક વાર ઉભા રહ્યો ને જરાક અહીં મજા આવે એવું છે, કે અમે જરાક સત્સંગ કરતા આવી. મારે કે જાઓ, સુરા ખાચર અને સોમલા ખાચર બે ઉપડ્યા, પેલો બાવો દિગંબર વેશ અને બરાબર ટટ્ટાર બેઠેલો આંખી વીંચીને. ત્યાં જઈ સુરા ખાચર અને સોમલા ખાચર બે પ્રદિક્ષણા ફરવા માંડ્યા, હાથમાં રૂપિયા ખખડાવતા જાય. અને સોમલા ખાચર કહે સુરા ખાચરને, અરે દરબાર, કેટલાય દિવસથી મારે માનતા હતી કોઈક મહાત્મા પુરુષ મળે ને તો એને માનતા મારે ધરવી, આ મહાપુરુષ મળ્યા કે માનતા ધર્યા જેવા, પણ આંખી વીંચીને બેઠા છે કે હવે કરવું શું. રૂપિયા જો આગળ મૂકી તો કોઈક લઈ જાય, આની પાસે કપડું નથી નતર કપડાં મૂકી દે તો હવે કરવું શું. સુરા ખાચર કહે, પણ આપ તારી ભક્તિ જો સાચી હશે તો બાવાજી હમણાં મોઢું ફાડશે કે ત્યાં ફાડ્યું મોઢું. સુરા ખાચર રૂપિયા ખખડાવતા ખખડાવતા સોમલા ખાચર રૂપિયા ખખડાવતા ખખડાવતા દૂધનો ખોબ બદલી લીધો અને પેલા એ મોઢું ફાડીને તે મોઢામાં દૂધ નાખી દીધી. અહનબાવો ઊભો થઈ ગયો અને ખીજાવા મળ્યો. સુરા ખાચર ઊભું પાડે લાફો છોડી દીધો, ગોલકુના ઢોંગ કરતો હશે કે. અને પેલો જયારે બોલવા મળ્યો ને ત્યારે સુરા ખાચર કે સાધુ થઈને ક્રોધ કરતો હશે, જો મેં ક્રોધ કરીશ. મહારાજ કે એક લોક રીજવા માટેની ભક્તિ કહેવાય એવી અમારે આશ્રિત કરવી નહીં. અને મહારાજ કે ઈર્ષાય કરીને ન કરવી, ઈર્ષાય કરીને પણ ભક્તિ થાય. ભક્તિમાં ઈર્ષા પણ આવે, કોઈક જરાક આગળ નીકળે તો ગમે નહીં એમના ઈર્ષા. મહારાજ પેલા ભાલમાં નહોતી ગયા, દેરાણી જેઠાણીનો કંઈક પ્રસંગ છે ને, કોઈ હાવ હોવ કે કોઈ દેરાણી જેઠાણી કે, પણ મૂળ વાત સાચી છે. જેઠાણી દરેક ફેરી મહારાજ માટે સરસ સરસ થાળ બનાવી બનાવીને જમાડે. દેરાણી તેના મનમાં સંકલ્પ થાય દરેક ફેરી મહારાજનો લાભ અમારે જેઠાણી લે છે, આ ફેર મારે લાભ લેવો છે. એટલે જેઠાણીને જરાક વાત કરી પણ જેઠાણી તો તાહ તાહ થઈ ગઈ. ભારે કાલે હવે નહીં આવેલી, તને ભાન છે કાંઈ? ભારે ખબર પડે તને હું થાળ કરતા આવડે, તારા હાથનું તો મારા જ થાળ જમતા હશે, માટે નામ નહીં લઈશ. પણ મનમાં ઊંડું ઊંડું કેવું ખબર, આ જો ભાવથી બહુ સારો થાળ બનાવશે અને મહારાજ એનો જમી લેશે તો પછી મારો નંબર લાગશે નહીં. એટલે ખીજાણી જેઠાણી થાળ કરવા દીધો નહીં. પછી દેરાણી છે ને સીધા મહારાજ પાસે પહોંચી ગયા, રડી પડ્યા. મહારાજ કે કેમ રડો? મહારાજને કે મહારાજ મારે તમને થાળ કરીને જમાડવા છે, પણ મારા જેઠાણી ના કહે છે ને, એમ કહે છે કે તને સારું બનાવતા ન આવડે. મહારાજ કે તું તાર તને જેવું આવડે એવું બનાવજે, અમે જમીશું. કે મહારાજને કે મહારાજ પણ મારી જેઠાણી નહીં હા પાડવા દે. ત્યારે મહારાજ ક્યાં એમ કહી દેવું, અને જેઠાણી જ્યારે આવ્યા ને ત્યારે મહારાજ કે સાંભળો, અમે જ્યારે જ્યારે આવ્યા ને ત્યારે તમારા હાથનું જમ્યા છે, આ ફેર મારા હાથનું જમવું છે, માટે તમે બનાવતા ને એને બનાવી દે. મહારાજ પણ એને નહીં આવડે. મહારાજ કે જેવું શું હાલશે? મહારાજ કે મહારાજ મીઠું ઓછું હતું નાખી દે. મહારાજ કે તોય ગોદવી લેવું. કે અરે મહારાજ એને કાંઈ ભાન નથી. મહારાજ કે જે હોય તે અમારે ચાલશે. પછી વિકલ્પો હતો નહીં. અને પેલી દેરાણી બિચારી નાહી ધોઈને પવિત્ર બની અને રસોઈ બનાવી, બહુ સુંદર ધ્યાન રાખીને રસોઈ બનાવી, મીઠું ઓછા વધતું ન થઈ જાય, બીજી વસ્તુ ઓછા વધતી ન થાય, બહુ ભાવથી બનાવી રસોઈ બનાવીને ઢાંકીને બિચારા આડોળું કામ કરવા ગયા ને જેઠાણી રસોડામાં ગયા, અને દાળેથી દાળેમાં એમ આડો ખોબો મીઠું નાખી દીધું અન્ના મીરસા, ને ત્રી રસોઈ કોને જમાડવાની હતી? અને એ જેઠાણીને મહારાજ શું થતા હતા? હે, પોતાના ઈષ્ટદેવ, જેનું પોતે ભજન અને ભક્તિ કરતી હતી એ જ ભગવાનની રસોઈ જમવાની હતી, પણ તોય ઈર્ષાઈ કરીને આડો ખોબો મીઠું નાખી દીધું. અને પછી પેલી દેરાણી રસોઈ પીરસી, મહારાજ હબડકો ભીરો અને ખારું દૂધવા જેવો, પણ તને કે જાણે મને કે જાણે, જાણે ચિત્ત કે ચોરી, એ મહારાજ બધું સમજી ગયા કે કામા માત્ર જેઠાણીના છે. અને જેઠાણી પડખે ઊભી રહી, મનમાં એમ કે હમણાં મારે રાઈડ નાખશે. પડખે ઊભા હોય કે મહારાજ રસોઈ કેમ થઈ? મહારાજ કે રસોઈ બહુ સરસ થઈ. કે આવી રસોઈ તો કોઈ દળે મેં જમ્યા જ નથી, અને આડો ખૂબ મીઠું નાખેલ કે જમ્યા હોય ગોજી. મહારાજ કે આવી રસોઈ તો કોઈ દાડો મેં જમે, બહુ મીઠી છે, લાગે છે કે તમારો કાંઈ હાથ હોય, નહીં આવી સરસ મીઠી રસોઈ ન થાય. મહારાજને કે ના મહારાજ કે મેં જ રાય કાંઈ નથી કર્યું, પણ મનમાં જેઠાણીનું થયું ખબર, નભાઈ મીઠું ભૂલી ગઈ છે કે, અને મેં નાખી દીધું એમ હરખું આવી ગયું, એટલે મહારાજ વખાણ બહુ કરે. કાયલ વાત. અને બીજે દાડે પેલી દેરાણી બિચારી રસોઈ બનાવી અને ચૂરમાને લાડુ બનાવવા હતા, એટલે ચૂરમું ચાળી અને પછી આડેવળી થઈને તે અંદર ઝીણા ઝીણા કાંકરા નાખી દીધા. અને પછી પેલી બીજે લાડુ વાળ્યા અને લાડુ તૈયાર થયા, અને મહારાજ જ્યારે જમવા બેઠા, જેઠાણી વળી પડખે આવીને ઊભા રહ્યા. મહારાજ એક બુકડો ભીર્યો, એક બુકડોમાં હાથ કાંકરે દેખાણા. મહારાજને ખબર પડી ગઈ આજે જેઠાણીના હાથ આંબી ગયા છે. મહારાજને પેલી જેઠાણી કે મહારાજ આજ કેમ છે? મહારાજ કે આજે બહુ સરસ છે. મહારાજ કે પણ મહારાજ આ બે દાડેથી મારી દેરાણી લાભ લે છે, આવતીકાલે મારે રસોઈ બને, મનુમાં એમ થયું કાલે સરસ બનાવું. મહારાજ કે ના, કાલ તો રોકાવા હે નહીં. મહારાજને કે નહીં મહારાજ, મને લાભ જ મળ્યો નથી, માટે મારે લાભ લેવો છે, દેરાણીએ લાભ લીધો. મહારાજ કે બે દાડેથી લાભ લો છો, કાલ મીઠાનો લાભ લીધો, કાકરાનો લાભ લીધો, એ કોણે લીધો? એ દેરાણી લીધો કે તમે લીધો? અને પછી એવી ભોંઠી પડી, આંખીઓમાંથી આહુડા વહેતા થયા. હાથ જડીને મહારાજ કે મહારાજ મને માફ કરજો, મારી ભૂલ થઈ. મહારાજ કે તમે અમને પોતાના ઈષ્ટદેવ જાણતા, તો ઈર્ષાએ કરીને કાલ મીઠું ખવડાયું ને આજ કાકરા ખવડાયો. મહારાજને કે પણ મહારાજ એક દાડો રોકાજો. મહારાજ કે પેટ હવે ઢમઢોળ જેવું થયું છે, કઠણ પાણા જેવું, હવે રોકાવાય એમ નથી, એમ કહીને મહારાજ તેથી નીકળી ગયા. એટલે મહારાજ આ વચનામૃતમાં કે ભગવાનનો ભક્ત કેવળ પોતાના મોક્ષ માટે દાખલો કરે નહીં, કે લોક સારા કે એટલે કરે નહીં, કે ઈર્ષાએ કરીને કરે. કોઈ ભગવાનનો ભક્ત વધારે ભજન કરતો હશે તો મહારાજ એના ઉપર વધારે રાજી થાય, ભલે થાય. કોઈ ભગવાનનો ભક્ત ભગવાન રીજવા માટે દાખલો વધારે કરતો હશે, ભલે કરે. એટલો ગુણ લેશે ને કે આ ભગવાનના ભક્ત કે આ સંત બહુ ભજનનો દાખલો કરે, ખૂબ ભજન કરે, તો એનું ફળ આને મળશે. બોલો, તો એનું ફળ આને મળશે, પણ એનો અભાવ લેશે તો પોતે કરશે નહીં ને પાછો અભાવ લેશે. અને મોટા ભાઈ તમે જોજો, ન કરે ને એ જ અભાવ લે, કરનારો કોઈ દેહ અભાવ ન લે. મહદ અંશે જગતમાં એ વ્યાપ્ય દેખાય. નિયમ ધર્મ ન પાળતો ને એ કોઈ નિયમ ધર્મ વાળો હોય ને એની ખોદણી જ કરતો હોય. તમે વ્યાપક દ્રષ્ટિ નાખજો. અને ભજન નહીં કરતો ને એ ભજન કરતો એની ખોદણી કરાય. પ્રહલાદની ખોદણી કોણે કરી? હે, હિરણ કશ્યપે. ભજની ભારે હતો નહીં, અસુર, એટલે પ્રહલાદની ખોદણી કરી. હંમેશા એ એક ક્રમ છે એમ કે ભગવાનનો ભક્ત તો ભગવાનના ભક્તનો મહિમા સમજે, અભક્ત ભગવાનના ભક્તનો મહિમા સમજી શકે ને એટલે ખોદણીને માર્ગે ચડી જાય. ને ભગવાનનો ભક્ત તો સમજે આનો જો દ્રોહ થશે તો મારો મોક્ષ બગડી જાય, એમ ભગવાનનો ભક્ત ભગવાનના ભક્તનો મહિમા સમજે છે. મહારાજ કે તેમ છતાંય પણ ક્યારેય કુસંગને અવલંબન કરીને ઈર્ષ્યા પ્રવેશ ન કરી જાય, ક્યારે જગતની મોટે પંદર પ્રવેશ ન કરી જાય એનો ખટકો રાખજો, નહીતર ભજનમાં વિક્ષેપ થાય. મહારાજ કે ભજન કરનારો પોતાના મોક્ષને અર્થે જ ભજન કરે, પોતાના કલ્યાણને અર્થે જ ભક્તિ કરે, પણ બીજા કોઈ હેતુસર કરે નહીં. પછી બીજી બહુ સરસ વાત મહારાજ કરી. મહારાજ કે પોતે ભજન ભક્તિ કરતો ને એમાં કાંઈ તકલીફ થાય તો વાંક કોઈનો કાઢવો નહીં, પોતાનો જ વાંક કાઢવો. અને જીવ માત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે છે, મને બીજે કોઈ કે ભૂલાયો ત્યારે મારામાં ભૂલ પડી, પણ મારામાં કાંઈ વાંક નથી, કોઈ કે ભૂલ પડાવી. અને જીવનું આવું જ છે, કોઈ ખારું કામ થાય ને કોઈ પૂછાય કોણ કર્યું, કે આપણે કર્યું, કે આપણે હતા ને, આપણે સલાહ આપી હતી, આપણે કર્યું એમ, એટલે સરસ થયું. અને એને જ કર્યું ને બગડે, અને પછી એમ કે આ કોણે કર્યું, તો ભાઈ પેલો આવ્યો હતો ને વિચે, હરખું ન આવે દીધું, કાંઈ ડક ડક કરતો હતો એટલે આ બધું બગડી ગયું એમ. અપયશ હંમેશા જે બીજાને આપે છે અને યશ સ્વયં પોતે લઈશ. લો મહારાજ કે કોઈને અપયશ આપનારો મૂર્ખ છે, કોઈનું નામ દેનારો મૂર્ખ છે. મહારાજ કે જે એમ કે છે મારામાં વાંક નથી, પણ એમ કહેનારો મહામૂર્ખ છે. કેમ જે બીજો તો કોઈ કહેશે જે તું કુવામાં પડ, ત્યારે એને કહેવે કે શું કુવામાં પડવું, એવું કોઈ દીકર્યું એવું ન કરે. કોઈક સલાહ આપે એટલે દવા પી જા, પીવે હે, કઢિયલ દૂધ હોય તો જરાક દવા નાખેલું તો પીવે, દૂધ હોય તો ન પીવે, બોલો. એમ કે આ કાંઈ ગાંડો નથી, હો એવો ગાંડો નથી, આ તો બધાને ગાંડા કરી નાખે એવો ગાંડો છે. જીવ બીજા બધાને ગાંડા કરી નાખે એવો ગાંડો છે. આ દારૂ પીવું ને એ ગાંડા નથી થતો સંપૂર્ણ, એ તમે જોયો બીજાને ભટકાય, પણ વાહનારે કોઈ દી ભટકાણો, ભટકાણો ક્યાંય કોઈ દી ન ભટકાય. મહારાજ કે જીવ છે ને હંમેશા છટકવા માંગે છે, એની પ્રકૃતિ એવી છે છટકવાની તૈયારીમાં જ હોય છે, હંમેશા અપયશ બીજાને આપવા માટે એ તૈયાર હોય છે. મહારાજ કે કોઈના કહેવાથી કુવામાં પડતો નથી, માટે વાંક તો અવળું કરે તેનો છે, ને બીજાને માથે દોષ દે છે, તેમજ ઇન્દ્રિયો અને અંતકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ છે, ને જીવને અને મનને તો પરસ્પર અતિશય મિત્રચારી છે. મહારાજ કે બીજાને ક્યાં વાત કરી, ઇન્દ્રિયો અંતકરણનો વાંક કાઢવો એ તે મહારાજ કે ભૂલ છે. કોઈ એમ કહે કે ઇન્દ્રિય અંતકરણ દગો દીધો જેને કારણે ભૂલથી, મહારાજ કે એ ખોટું, એ જીવનો જ વાંક છે. કારણ કે કાયાનગરનો રાજા તો જીવ જ છે, ઇન્દ્રિય અંતકરણ કોઈ રાજા નથી. અને મન છે ને મહારાજ કે એ જીવનું મિત્ર છે. મને તે મહારાજ કે જીવને ન ગમે એ કરવા તૈયાર થાય નહીં. મન છે મત બીનું ખબર કોઈને, મન સત્વગુણની પેદાશ છે. કોની? મન સત્વગુણની પેદાશ છે. અને સત્વગુણમાં શું રહ્યું છે? સમ, દમ, ક્ષમા, શાંતિ. તો મનના તો આવા સુંદર સુંદર ગુણો છે. તો મનમાં એમ થાય તો પછી મન અયોગ્ય સંકલ્પ કામ કરે છે? કારણ કે સંકલ્પ વિકલ્પ કરો એ તો મનનો ગુણધર્મ છે, એમ વિચાર થાય ને. તો એનું કારણ શું ખબર? એનું અડોઇડ બીજું શું છે? મન પછી શું આવે? બુદ્ધિ. એ બે હાવ એક દિવાળી રહે છે, અને બુદ્ધિ શેમાં જ પ્રગટ થઈ ખબર? શેમાંથી જન્મી? રજોગુણમાં જ જન્મી. શેમાંથી? રજોગુણમાંથી બુદ્ધિ જન્મી. અને બુદ્ધિ ને મન બે અડોડ રહે છે, અને બેને આમ ખબર નહીં કેમ મૈત્રી થઈ ગઈ, બેને ભાઈ બંધાઈ થઈ ગઈ. એટલે બુદ્ધિની ભાઈ બંધાઈ મને કરી, એટલે મનની અંદર બુદ્ધિનું તત્વ આવ્યું છે. અયોગ્ય માર્ગે જે મન ચાલે છે એનું કારણ શું છે? બુદ્ધિનો સંગ. હારા માણસને ખરાબ માણસનો સંગ થાય ને તે ભેજું ફરી જાય. બહુ સારો હોય, સમજાય, બહુ ડાયો હોય, સર્વે ગુણે સંપન્ન હોય, અરે નિત્ય ગુણ સારા સારા ગાતો હોય, ખૂબ મહિમા સંતોને સમજતો હોય, પણ ક્યારેક એવાનો સંગ થઈ જાય તો વખાણ કરનારો ગાળો દેવા માંડે, સમજાય, વખાણ કરનારો ગાળો દેવા માંડે. અને પગે લાગનારો નિત્ય આવીને એ ધક્કા મારવા તૈયાર થઈ જાય જ્યારે ખરાબ માણસ સંગ થાય ત્યારે. એટલે સંગ તો બહુ પ્રધાન છે. મહારાજે પ્રથમના 29માં વચનામૃતમાં લખ્યું, મહારાજ કે દેશકાળ ક્રિયાને સંગ, આ ચારમાં બધાય કરતા પ્રાધાન્ય પણ હોય તો કોનું છે? સંગનું. પ્રથમના 69માં પણ મહારાજે કોનું 70માં કોનું પ્રાધાન્ય બતાવ્યું? સંગનું. મહારાજ કે સંગનું સર્વત્ર જગ્યાએ પ્રાધાન્ય પણ જણાય છે. લોયાના 6ઠામાં પણ સંગનું જ પ્રાધાન્ય પણ બતાવ્યું. એટલે મન છે એ વ્યવસ્થિત હતું, પણ તો બુદ્ધિનો સંગ થયો એટલે એને અવલંબન કરી મન અયોગ્ય માર્ગે થોડું ચાલતું થયું. તો એ મહારાજ તો અહીંયા ત્યાં સુધી કે બુદ્ધિનો વાંક ન કાઢો, મનનો તો ન કાઢવો, બુદ્ધિનોય ન કાઢવો. જે કાં અયોગ્ય બને છે એમાં કેવળ જીવનો જ વાંક કાઢવો. શું કામ એ મહારાજ બતાવે છે કે મનનો વાંક એટલા માટે ન કાઢવો, મન અને જીવ બે તો મિત્ર છે. જેમ દૂધને અને પાણીને મિત્રતા છે, તેમ જીવને અને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને અને પાણીને ભેળા કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે પણ દૂધને બળવા ન દે, ત્યારે દૂધ પણ પાણીને ઉગાડવાને સારું પોતે ઉભરાઈને અગ્નિને ઓલવી નાખે છે. એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે. મિત્ર કોને કહેવાય? એકબીજાનું ભલું કરે એનું શું કહેવાય? મિત્ર. એકબીજાની કાપી નાખે મિત્ર ન કહેવાય. મિત્રનું નામ કે પોતાના મિત્રનું હિત થાય એવું જ કરે, પોતાને ગમે એટલું નુકસાન થાય તો પણ સહન કરી મિત્રનું હિત કરે, એ જ મિત્રનો ધર્મ છે. અને મિત્રનું હિત કરવા માટે એને દુઃખ લગાડીને પણ કહે એ મિત્રનો ધર્મ છે. અને ભક્તો, ભગવાન ને ભગવાનના સંતો ભક્તોની સાથે જે મૈત્રી એટલે હેત, એ તો આખી અલૌકિક વાત છે, પણ એને મૂક્યા પછી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હેત કોઈ હોય ને તો મિત્રનું હેત છે. શુદ્ધ હેત છે મિત્રનું હેત. કેવું છે? શુદ્ધ હેત છે. એની અંદર ક્યારે સ્વાર્થની ભાવના હોતી નથી. પિતા પુત્રનું હેત છે ને એમાં સ્વાર્થની ભાવના છે, માતા પિતાનું હેત છે એમાં સ્વાર્થની ભાવના છે, એમાં કંઈ ને કંઈ. અરે બેન ભાઈનું હેત છે તો સ્વાર્થની ભાવના છે ને? તમારા મનમાં એમ થાય બેન ભાઈને હેતમાં ઓળી સ્વાર્થ હું, કારણ કે બેન બેનની ઘેરે, ભાઈ ભાઈની ઘેરે, પણ એમાં સ્વાર્થનું હેત છે. ભાઈ હારી પેટ કમાતો હોય અને 25 રૂપિયાની રાખડી બાંધે 500 રૂપિયા સામે ધરે તો હેત ટકી રહે. અનુભવ કરજો, સ્વાર્થ દેખાય. ક્યારેક 50 રૂપિયાની રાખડી બાંધે 10 રૂપિયા ધરવા, જોઈ લો પછી જામે એ હેત. 10 ધરવા તરત કહે છે ભાન બળીશ, આ 50 રૂપિયાની રાખડી આવી છે, કારણ કે એમાં સ્વાર્થનું હેત છે. પણ મિત્રનું હેત કેવું છે? નિસ્વાર્થી હેત છે. મહારાજ કે મન અને જીવ એ બંને નિસ્વાર્થપણે જોડાયેલા છે. કેવી રીતે? તો દૂધ અને પાણી જેમ હેત છે ને એવી રીતે દૂધ પાણીને હેત છે. એ તો આ વચનમાં વાંચી દીધી ખબર પડ્યો, અને તો આપણને ખબર જ નહોતી. તમને હેતી કોઈ ખબર? અને મહારાજ સાબિત કરી દેખાડ્યો. મહારાજ કે દૂધ અને પાણીને કોઈ ભેળા કરી અને અગ્નિ પર મૂકે તો પાણી શું કરે? તળિયે બેસી જાય. શું કામ? દૂધ બળે નહીં એટલા માટે. દૂધ એનું મિત્ર છે એટલે પોતાનું મિત્ર ન બળે એટલે પાણી નીચે બેસી જાય. અને જ્યારે દૂધને સહાય પાણી કરે ત્યારે દૂધે વિચાર કરે મારો મિત્ર નીચે બળી રહ્યો છે માટે જલ્દી મારો ઉપાય કરવો જોઈએ મારો મિત્ર ન બળે, એટલે શું કરે? ઉભરાઈ જાય, ઉભરાઈને અગ્નિ ઓલવી નાખે. કેવી મૈત્રી છે યો મહારાજ, કે મનને જીવને આવી કંઈક મૈત્રી છે. તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ગાઢ થાય જ નહીં. જ્યારે કંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે. તે કેમ સમજાવે? જીવને ગમતું હોય તો જ મન સમજાવે. તમે જુઓ આ લોકની અંદર છે ને કોઈક સલાહ આપે ને, સલાહ એ અયોગ્ય સલાહ હોય, પરંતુ એ ક્યારે આપવા તૈયાર થાય? હિંમત ક્યારે કરે? ઓલાને ખબર પડે સામેવાળાને આ હા પાડશે તો જ આપે. અત્યારે જો ને દેશકાળ એવો છે, વિપરીત દેશકાળ છે, તો એવા દેશકાળની અંદર અમુક લોકો આમ સલાહ આપે, પણ કોને આપે? થોડા ઘણા ઢીલા પોછા હોય એને આપે છે, બાકી બીજાને આપતા નથી. ઢીલા પોછું જણાય તો તરત સલાહ આપે, ભલામણ આમ કરાતું છે, આમ ન કરે, એને કરતાં આમ કરો. હવે ગાદી પર બેઠા એ આચાર્ય એમ કોને કહે? ઢીલા પોછું ભાળે ત્યાં કે બાકી બરાબર મજબૂત હોય, કહેવા આવવાની હિંમત પણ કરે નહીં. એને ખબર છે કે અહીંયા જાઉં તો આપણને ટીકડી પાઈ દે, એટલે આવે જ નહીં. એમ મન અને જીવ બે જ પરસ્પર મિત્ર છે. મહારાજ કે એ અદ્ભુત મિત્ર છે. જેમ જીવને ગમે એમ જ મન હંમેશા અનુસરતું હોય છે. તો ક્યારેક અયોગ્ય સંકલ્પ મન કરાવે છે તો એમાં શું કરવું? મહારાજ કે એ પણ જીવને કંઈક ગમતું હશે તો જ મન અયોગ્ય સંકલ્પ કરાવે. અને મન છે ને બહુ ચાલાક છે. આપણો આખો જે કાયાનગર છે ને, આખો શરીર, એની મન છે ને પ્રધાન છે. અત્યારની શબ્દમાં જો કહીએ તો વકીલ છે. વકીલ અને પ્રધાન બહુ ચાલાક હોય. મન શું છે? પ્રધાન છે, યા તો વકીલ કહો તો વકીલ છે. એ સમજાવવામાં બહુ હોશિયાર છે. જીવે જલ્દી માને નથી, પણ જીવને સમજાવે. કેવી રીતે સમજાવે છે? મહારાજ કે જો અહીંયા કેટલી અદભુત વાત કહે છે. તે કેમ સમજાવે? તો જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે ભગવાનની ભક્ત કોઈક બાય હોય તેનું પણ ભેળું ધ્યાન કરવું, સપાર્શ્વદ ધ્યાન કરવું. એમ હું કહે મન સપાર્શ્વદ ધ્યાન કરવું. એકલું ભગવાનનું ધ્યાન કરીએ તો જલ્દી મૂર્તિ ન દેખાય, સપાર્શ્વદ જલ્દી દેખાય. એમ જે વાત લોહિયાના 11માં પણ કરી, ત્યાં પણ આ જ રીતે મન સમજાવે. મન એમ કહે તમે ભગવાનનું ધ્યાન કરો, ભેગા કોઈ ભગવાનના ભક્ત સ્ત્રી હોય ને એનું ધ્યાન કરવું, પછી તેના સર્વે અંગનું ચિંતન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીને વિશે ખોટા ઘાટ ઘડે તેમ તેને વિશે પણ ખોટો ઘાટ ઘડે, ત્યારે જો એ ભક્તનો જીવ અતિશય નિર્મળ હોય તો મનનું કહ્યું ન માને ને અતિશય દાઝ થાય તો મન એવો ફરીને ક્યારેય ઘાટ ઘડે નહીં, અને જો એનો જીવ મલિન હોય ને પાપયુક્ત હોય તો મનનું કહ્યું માને. મન શું કહે? સ્ત્રી ભક્તોનું ધ્યાન કરવું, એમ ધ્યાન કરાવી. અને પ્રથમ તો કદાચ સંકલ્પ ન ઉઠે, પણ પછી અંગે અંગનું ચિંતન કરાવીને અયોગ્ય ઘાટ કરાવીને જીવને પછાડી દે છે. મહારાજ કહે કે એનો જીવ જો નિર્મળ હોય તો વાત ન માને, તો વાત ન માને, અને એનો જીવ જો પાપયુક્ત હોય તો વાત માને. એટલે અહીં મારો એક પ્રશ્ન છે કે શું વાત ન માને? અંગે અંગનું ચિંતન કર્યા પછી અયોગ્ય ઘાટ થતો હોય તો એ ન માને? મન જીવ એ વસ્તુ ન માને, હું ન માને? મનની વાત મહારાજ કે ન માને. મન પ્રથમ સ્ત્રી ભક્તોનું ધ્યાન કરાવી ભગવાનની સાથે, એને અંગે અંગનું ચિંતન કરે, પછી અયોગ્ય ઘાટ કરે. અને મહારાજ કે જો જીવ નિર્મળ હોય, એનો જીવ નિર્મળ હોય તો વાત માને નહીં, અને પાપયુક્ત હોય તો વાતનો સ્વીકાર કરે. તે શું વાત ન માને જીવ? એટલે અયોગ્ય ઘાટ કરે એ ન માને એમ? અયોગ્ય ઘાટ જે થાય સ્ત્રી ભક્તોનો અંગે અંગનું ચિંતન કર્યા પછી અયોગ્ય ઘાટ થાય એ જીવ નો સ્વીકારે? નિર્મળ જીવ હોય તો હું ન માને? મને ખબર જ તમારે નથી, એ જ ઉત્તર આવશે. સાંભળો, એમ નથી તો ક્યાં સુધી પગ્યા ખબર છે? ભગવાનને આરે સ્ત્રીનું ધ્યાન કરવું, એનો અંગે અંગને સંભાળવું, એમાં કાંઈ વાંધો નથી. ત્યાં સુધી પગ્યા ને આપણે, પછી અયોગ્ય યોગ્ય અયોગ્ય ઘાટ તો પછી આવ્યા ને, કે અયોગ્ય ઘાટ થાય ન માનવા, યોગ્ય હોય તો માનવા, પણ ત્યાં સુધી પગી જવાનું ને? પણ એમ વાત નથી. પણ જ્યારે મન સંકલ્પ કરે કે ભગવાનની મૂર્તિના ધ્યાન વેળું સ્ત્રી ભક્તોનું પણ ધ્યાન કરો, ત્યારે જીવ ન માને. પહેલા તડાકે ના કહી દે, એ ન બની શકે. સમજાય છે? પોઈન્ટ સમજાણું તમને? મયુજી ભગત સમજાણું? હા, પહેલા જ ગાયના કહી દે કે એ તો શક્ય જ નથી કે સ્ત્રી ભક્તોને ધ્યાન કરવું, અને એને દાજ થાય કે સ્ત્રીનું ધ્યાન કરવાનું, અને કોઈ દી માર્ગે ચાલે નહીં. બાકી જે એમ વિચાર કરે કે મને કીધું માટે હાલો ભગવાનને રે સ્ત્રી ભક્તોને ધ્યાન કરી અંગે અંગને સંભાળી, પછી અયોગ્ય ઘાટ થાય પછી બંધ કરી દેવું, એ તે શક્ય જ પછી? હે મહારાજ, કે જ્યારે સંકલ્પ ઉઠે ધ્યાન કરવાનો ત્યારે જ મન એની વાત માને, જીવ એની વાત માને નહીં, અને વાત ન માને એટલે એનું કલ્યાણ બગડે નહીં. અને વાત જો માની લે કે આ વાંધો નહીં ધ્યાન કરો, તો મારે કે નિશ્ચય અને મોક્ષ માર્ગ થકી પાડી નાખે છે. તે સારું કલ્યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે તો તેને સંગાથે જે શુદ્ધ મુમુક્ષ હોય તે અતિશય વેર થઈ જાય છે. પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહીં. અને મન છે તો જીવનું મિત્ર જ છે. મનને આમ કશિન ના કહી દે પછી મન કોઈ દાડો એવો અયોગ્ય ઘાટ કરવા સંકલ્પ કરવા, કેવો યોગ્ય? સ્ત્રી ભક્તોનું ધ્યાન રૂપી અયોગ્ય એવો ઘાટ કરવા સમર્થ થાય નહીં. અથવા તો મહારાજ કે બીજો કોઈ માણસ હોય અને એને અધર્મની વાત કહે પરંતુ ઘસીને જ્યારે ના કહી દે છે જીવની અંદરથી, ત્યારે પછી એ પણ એને અધર્મની વાત કરવા માટે સમર્થ થાય નહીં. તે જીવને ન ગમે. ફરીને મહારાજ કે કહેવા ના આવે. અને મન છે તે તો જીવનું મિત્ર છે, તે જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહીં. અને જ્યારે કાંઈક મનને અયોગ્ય ગાઢ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીત ચડતી હોય તો ફરીને મનમાં એવો ગાઢ થાય જ નહીં. અને જ્યારે મનને સદાય અયોગ્ય ગાઢ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો, પણ એકલા મનનો વાંક સમજવો નહીં. અયોગ્ય ગાઢ થયા જ કરતા હોય ત્યારે મનનો વાંક નથી, જીવનો વાંક છે. તો મનમાં એમ થાય જીવનો વાંક છે તો કરવું કેમ, એને કરવું કેમ? કદાચ આપણા મનમાં એમ થાય ભજન વધારે કરવું, પણ અયોગ્ય ઘાટવાળાનું ભજન કેમનું થાય? થાય ન થાય. એના માટે મહારાજે વડતાલનું પાંચમું વચનામૃત લખ્યું. ભક્તો એમાં કેટલા બધા ગૂંચવાય છે, પણ એ વચનામૃતનું થોડુંક તારતમ્યતા સમજાવું મારા શું કહેવા માગે છે. મહારાજ કહે જેને એવા અયોગ્ય ઘાટ થતા હોય, ટાળવા હોય, અનેક જન્મે કરીને સિદ્ધ થાય એવો હોય, એને આને આ જન્મે સિદ્ધ થવું તો શું કરવું? તો કે ભગવાનની જેમ સેવા કરે છે તેવો જ મહિમા સમજી ભગવાનને એકાંતિક સંતની સેવા કરે. ભગવાનને અર્થે 5 રૂપિયા ખર્ચે છે એમ ભગવાનના સંતને અર્થે 5 રૂપિયા ખર્ચે. ભગવાનની જેમ માનસી પૂજા કરે છે એમ ભગવાનના સંતની માનસી પૂજા કરે, આવું મહારાજે કીધું. એનો અર્થ જગતમાં લોકો અવળો ઘટાડે છે કે ભગવાનને અર્થે ખર્ચ કરે એમ સંતને અર્થે કરે, ભગવાનની માનસી પૂજા કરે એમ સંતની માનસી પૂજા કરે, વગેરે વગેરે જે કરે. એટલે ભગવાનને સંત બે એક જ છે, અલગ નથી. પણ એનો તાત્પર્ય એવો નથી. એનું તાત્પર્ય એવું છે કે આનું મન કેવું છે, મલિન છે. આને આ જન્મે કરીને ધામમાં જાય એમ નથી, અને આને આ જન્મને પોગાડવું છે. પોગાડવા માટે એક જ ઉપાય, શું ઉપાય? પરમાત્માનું ભજન. ભજન કર્યા સિવાય, નિર્વાસનિક થયા સિવાય તો પહોંચાય નહીં. પણ આનું મન મલિન છે એટલે ભજન કરી શકે એમ નથી. તો એને કરવું શું? એને કરવું શું? મોક્ષ તો કરવો છે, અને મન શુદ્ધ થયા સિવાય મોક્ષ શક્ય નથી. તો એવા ભક્તને ભગવાનના સંતનો મહિમા સમજાય, કારણ કે સંતની સાથે ભજનને બહુ સંબંધ સીધો લાગુ પડે નહીં, સમજાય? ત્યાં સેવા આવી. અને ભક્તો તમે જુઓ, ઘણી આપણે આમ ભજનમાં બેહારો તો અડધો કલાક બેસી નહીં કે સેવા 24 કલાક ખેહી શકે, સમજાય? એટલે એ ભક્ત સેવા કરી શકશે. ધન હોય તો ધન દ્વારા સેવા કરી શકશે, અને પૂજા પણ સંતની કરી શકશે. અને માનસી પૂજામાં એને ભગવાન સંભાળવા કઠણ પડશે, માનસી પૂજામાં. પણ ભગવાનને માનસી પૂજા કરી એની વસ્તુ પ્રસાદીની વધી છે, એ દ્વારા સંતની માનસી પૂજા કરવી એને કઠણ પડશે નહીં, કારણ કે નિત્યનો સંબંધ છે. સંત જલ્દી સાંભળશે અને એ કરશે, એનું એને ફળ થશે. ફળ થશે એટલે મન નિર્મળ થતું જશે, અને મન જ્યારે નિર્મળ થાય ત્યારે યથાર્થ ભજન થાય, અને ભજન થાય ત્યારે જીવ નિર્વાસનિક બનીને ભગવાનના ધામમાં જશે. એટલે ભક્તો, મહારાજે જે કોઈ વાત લખી હોય એ ક્યારેય ક્રોસ થાય એવી વાત જીવનમાં મહારાજે કદી પણ લખી હોય નહીં. પણ ઉપલક ભાવથી જ્યારે આપણે એને સમજવા પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણને વાતો ક્રોસ થતી હોય એવું જોવા મળે, પણ ભગવાન સ્વામિનારાયણની લખેલી એક વાત પણ ક્રોસ હોઈ શકે નહીં. અહીંયા મહારાજ બહુ અદ્ભુત વાત કરે છે. મહારાજ કે જ્યારે મનને સદાય અયોગ્ય ગાઢ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજો, પણ એકલા મનનો વાંક સમજવો નહીં. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશ માત્ર અડી શકે નહીં. જે અયોગ્ય વસ્તુ બની રહી એ જીવના ગુનાથી જ બની રહી છે, મનના ગુનાથી બનતી નથી. માટે જીવ મજબૂત થાય એવો જ એને પ્રયાસ કરવો. જીવ મજબૂત થશે તો ઓટોમેટિક બાકીનું બધું મજબૂત થઈ જશે અને ઓટોમેટિક ઇન્દ્રિય અંતઃકરણ તમામ એને વશ થઈ જશે અને ઇન્દ્રિય અંતઃકરણ એનો અયોગ્ય ઘાટ ઉઠાવી શકશે નહીં. અને જીવ બળિયો થશે મહારાજ કે એવો જે ભક્ત છે જરૂર અમને પામી શકશે અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે. આવી રીતે વાતને મહારાજ કે સમજી અને નિર્વિઘ્ન થકો ભજન કરે એવો જે ભક્ત છે ભગવાનને પામી શકે છે. ઇતિ વચનામૃતમ અંત્ય પ્રકરણનું છઠ્ઠું થયું.